ઓય માં ઓય રે ઓય ઓય, મને ખબર ન પડી તેમ ચીસ નીકળી ગઈ. અલમોડામાં અમારી રેણુકા હોટલનો ફૂટડો નાનકડો જુવાન માલિક, નોકર ગોવિંદા, મારા સાથીદારો અંજુ, મંજુબેન, વરુણ, શ્રીનિવાસ મારી પાસે દોડી આવ્યા. હાંફળા ફાંફળા શું થયું છે તેનો ક્યાસ કાઢવા. સામે રોડ પર બેઠેલા બે ચાર મજૂરોય દોડતા આવ્યા. હમણાં તો જીપવાળા છોકરા સાથે આવતીકાલે રવિવારે ફરવા જવા માટે જીપના ભાવની રગઝગ ચાલતી હતી અને હમણાં જ બધું સેટલ થયું હતું ત્યાં ચીસાની. નીકળતી વખતે ડ્રાઈવર છોકરાએ જીપ રિવર્સમાં લીધી અને ભૂલમાં જીપના પૈડા પાસે સહેજ અંદર રહેલા મારા પગના પંજા પર જીપ ચડી ગઈ. આખી જીપના તોતિંગ ખાંચાદાર પૈડાનો ભાર બિચારી ચાર આંગળીઓ અને અંગૂઠા પર. ડ્રાઈવર છોકરોય મારી ચીસ અને તરફડાટથી હકોબકો અને મૂંઝાયેલો. મારી ચીસ તેના મગજમાં ચડી ગયેલી. હળવેકથી તેણે જીપને ગિયરમાં પાડી આગળ લીધી અને મારા પગનો ગજેન્દ્ર મોક્ષ થયો. ડ્રાઈવરે તરત જીપમાંથી ઉતરી મારી પાસે આવ્યો. હું તો હોટલના ઓટલે બેસી પડેલો, મારા પગને પકડીને કણસતો. આસપાસ લોકોનું કુંડાળું, મને એમ કે પગની આંગળીઓના સાંધે સાંધા છૂટા પડી ગયા હશે, એકાદ બે હાડકા છુંદાઈ ગયા હશે કે ક્રેક તો પડી જ ગઈ હશે. બૂટ કાઢ્યા, પગ સહેજ છોલાઈ ગયો હતો, સખત દુખતો હતો અને સોજો ચડવા લાગ્યો હતો. હોટલ માલિક છોકરા આરિફે કહ્યું, બિચ્છુ ઘાસ લગાડી દીજીએ સાહેબ. આરિફના કહેવાની સાથે જ સામે રોડ સાઈડ પર ઉગેલો એક છોડ કોઈ તોડી લાવ્યો. તે છોડના પાંદડા પર, દાંડા પર ઝીણા ઝીણા સૂક્ષ્મ અસંખ્ય કાંટાઓ હતા. હું તો જોઈને જ ભડક્યો. એક તો દબાયેલા છોલાયેલા પગની લાય અને ઉપરથી આ કાંટા પગને ભોંકવાના અને તે સામે ચાલીને. આરિફે ધરપત આપી, લગા લીજીએ સાહેબ, થોડી જલન તો હોગી મગર સુજન નહીં આવેગી ઓર દર્દ ભી કમ હો જાયેગા. મેં હિંમત કરી, પગ પર તેના પાંદડા ફેરવવા લાગ્યો. પાંદડા ફરતા વેત જ પગમાં ઝીણા ઝીણા ડંખની તમતમાટી શરૂ કરી. પાંદડા ફરતા વેત જ પગમાં ઝીણા ઝીણા ડંખની તમતમાટી શરૂ થઈ. વળી આરિફ કહે, એસે હલકે સે નહીં સાહેબ, જરા જોર સે પાંવ પર એસે મારીએ, યહાં કી અક્સિર ઔષધિ હે. મેં વળી બિચ્છુ ઘાસ સેસણીનો છોડ છાપાથી પકડ્યો અને માંડ્યો હળવે હળવે પગ પર ઝટકોરવા, ઝાપટવા. અને પગમાં અનેક નાના નાના બિંદુએ ઝીણા ઝીણા ડંખથી તમતમાટ થવા લાગ્યો. બિચ્છુ ઘાસે જાણે મારા પગમાં પીડાનો લઘુરુદ્ર યજ્ઞ આરંભ્યો. ઓર્થોપેડિક હોસ્પિટલમાં જઈ ફોટો પડાવવો પડશે, પ્લાસ્ટર આવશે, પાટો આવશે, એ બધી આશંકાએ રજા લીધી હતી. પગની આંગળીઓ પહેલાં વળતી ન હતી, તે હવે આ નવી તમતમતી પીડાની મારી સળવળી. તે સળવળીને જાણે મારાય જીવમાં જીવ આવ્યો. અજાણ્યા દેશમાં એક હેરાનગતિથી બચ્યા. હાશ, અને કેમ ન બચીએ. આવતીકાલે રજામાં અહીંના આરાધ્ય દેવ, ચિતઈના ગોલુ દેવતા અને જ્યોતિર્લિંગ જાગેશ્વરના દર્શને જવાનું છે. સવાર સુધીમાં તો એ પહાડી ઔષધિની કમાલથી ખાસી રાહત થઈ ગઈ હતી. એક આછા ત્રમ ત્રમ સિવાય પગ ઓલરાઈટ હતો. પર્વત ચડવા, ખીણ ઉતરવા માટે સાબદો થઈ ગયો હતો. સવારે પેલો મારો પગ કચરી ગયો હતો તે ડ્રાઈવર ન આવ્યો. મારો પગ કચરો તે પહેલાં જ તેણે જીપ કચરી હતી, જબાન આપી હતી કે સવારના 7 વાગે તે અચૂક આવશે. એ તો સાંઢિયાનો લબડતો હોઠ નીકળ્યો. પડે તો કૂતરો ખાય ને. આવ્યો જ નહીં. અમે માલ રોડ પરથી બીજી જીપ કરી. જય જાગેશ્વર કહી અંદર બેઠા અને કાકા સાહેબ કહે છે તેમ અમારી રેલવે પાર્સલ જેવી મુસાફરી શરૂ થઈ. પગપાળા હજારો કિલોમીટરનો હિમાલયનો પ્રવાસ કરનાર કાકા સાહેબ ક્યાં, સ્વામી આનંદ ક્યાં, અને ક્યાં જીપમાં હિમાલયને માણ્યા વગર સરકી જતો હું, અને ક્યાં આ ટોળીબંધ કુડીબંધ નેચરલ લવર્સ કે ટ્રેકર્સ. ટ્રેકિંગની અને રોક ક્લાઇમ્બિંગ માઉન્ટેનિયરિંગ આરોહણની એક ફેશન થઈ ગઈ છે. પ્રકૃતિ તેમની આસપાસ ભરચક હોવા છતાંય તેને જોઈ ન જોઈ નજરઅંદાજ કરી લક્ષ્યને પામવા મથતા અને એ શિખર પર થોડી મિનિટો કલાકો રહી શિખરને સર કર્યાનો વિજયી અહંકાર લઈ પાછા ફરતા એ સાહસિકોને આ પ્રચુર સૌંદર્ય, નિબિડ ગંધ, પવનના અનેક રૂપોએ, પંખી ગાને, બદલાતા રંગોએ, શિખરના શાશ્વત મૌને અને આકાશની આ અનંત અફાટતાએ ક્યારેય આકર્ષ્યા નહીં હોય. આવો આનંદ લેવા માટે શું કવિ હોવાની જ ગાળ ખાવી પડે. અમદાવાદમાં એકવાર વરિષ્ઠ પોલીસ અધિકારી ચતુર્વેદી સાહેબને ઘરે બેઠો હતો. ત્યારે તેમના કોઈ સંબંધીનો દીકરો માઉન્ટેનિયરિંગમાં હિમાલય જતો હતો. તે આશીર્વાદ લેવા આવેલો. તેમણે આશીર્વાદ આપતા કહેલું, શિખર પર વિજય પાને કી ઈચ્છા સે નહીં, અહંકાર સે નહીં, પર શ્રદ્ધા સે ચડના, પ્યાર સે ચડના. એવી શ્રદ્ધાથી ઇન્દ્રિયોને ખુલ્લી રાખી યાત્રાનો આનંદ લેતા લેતા ફરનારા કેટલા. જીપમાં જૂના ફિલ્મોના ગીતો ગાતા ગાતા, વળાંકદાર સર્પીલા રસ્તે ચડતા ઉતરતા અમે પહોંચ્યા ચિતઈ. અહીંના લોકદેવ ગોલુ દેવતા ગોલુ ભૈરવના મંદિરે. ચિતઈ સ્થળ વિશેષમાં કાંઈ વિશેષ નથી, પણ અહીંના લોકોની શ્રદ્ધાએ એમાં અનોખો રંગ ભર્યો છે. અહીંની વિશેષતા તેના ગોલુ દેવતા અને ગોલુ દેવતાના મંદિરે હજારો ઘંટો, હજારો એટલે ખરેખર હજારો, મંદિરના બહારના પ્રાંગણના પ્રવેશ દ્વાર પર જ બે ચાર મહાકાય ઘંટ બાંધેલા, તેના ઠડાંગ ઠડાંગ મોટા ઘેરા અવાજથી પાસેની ખીણો ભરાઈ જતી. મંદિરની ચારે તરફ જાડા દોરડાઓ ઉપર, થાંભલાઓ ઉપર, રસ્તાની બંને તરફ જ્યાં જુઓ ત્યાં નાના મોટા ઘંટોના તોરણ, અનેક શ્રદ્ધાળુઓ અનેક ઘંટને ઘંટડીઓને વગાડતા જાય અને જાત જાતના રણકારો નીકળતા જાય. ગોલુ ભૈરવની બાધા આખડી માની હોય, ઈચ્છાઓ પૂરી થઈ હોય, તે અહીં ઘંટરૂપે ગોલુ દેવતાને નૈવેદ્ય ધરે. ઘંટરૂપી ચડાવેલો સુર નૈવેદ્ય પછીથી બધાનો થઈ જાય છે. ઈચ્છાપૂર્તિના અનુગ્રહની આ પણ એક સંગીતમય રીત. બહાર ઘંટ વેચનારાની ચાર પાંચ દુકાનો હતી. મેં ઘંટ ખરીદ્યા પણ ત્યાં ચડાવ્યા નહીં. ગુરુ દેવતાનું સ્મરણ કરી ઘરે લઈ જવા માટે થેલામાં નાખ્યા. નીકળતી વખતે રસ્તાની બંને તરફ બાંધેલા ઘંટ તોરણો જોર કરી ફરી ફરી હલાવ્યા અને સેંકડો ઘંટો બજી ઉઠ્યા. ચિતઈથી ફરી જીપમાં જાગેશ્વર તરફ. અવનવા દ્રશ્યો ઉઘડતા, પાઇનના જંગલોમાંથી પસાર થતા સર્પિલ રસ્તાઓ પર પૂરપાટ સરતા મનને, હૃદયના ભાવોને અને ગળાને ખુલ્લા મૂકતા એક પછી એક જૂના ગીતો ગાતા, ડ્રાઈવરના ઘુમાવદાર ઝડપી અને જોખમી ડ્રાઇવિંગથી વચ્ચે વચ્ચે તેને ટપારતા, હોની હોશ હોય કહી ધરપત રાખતા જાગેશ્વર પહોંચ્યા. જાગેશ્વર નામ એવું હતું કે તેની કોઈ છાપ નહોતી પડી, તેના વિશે કશું સાંભળ્યું પણ નહોતું. પણ જાગેશ્વર પહોંચતા જ દેવદારૂના વનની છાયામાં નાનકડી પાર્વતી નદીના કિનારે ખીણના ઢોળા ઉપર કંડારે શિલાખંડ જેવા જાગેશ્વરના મંદિરો જોયા ત્યારે એમ થયું કે અહીં ન આવ્યો હોત તો અલમોડાની યાત્રા અધૂરી રહી હોત. સ્થાનિક લોકો માને છે કે આ મંદિરમાં જેની પૂજા કરવામાં આવે છે તે જાગેશ્વર યોગેશ્વર લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક છે. કુમાઉં પ્રદેશનું આ એક પવિત્ર તીર્થ જાગેશ્વર મંદિર સમૂહમાં મૃત્યુંજય મંદિર સૌથી પ્રાચીન અને પછી કાળક્રમે બીજા મંદિરોમાં સૂર્ય નવગ્રહ અને નીલકંઠેશ્વરના મંદિરો બન્યા. ઈસવીસન 8મી-10મી સદી દરમિયાન મધ્યયુગમાં ચૈત્ય શૈલીમાં તેનું નિર્માણ થયું છે. મંદિર શબ્દ સાંભળતા જ જે ભીડ અને ગંદકીનો ભાવ જાગે છે તેનો અહીં સંપૂર્ણ અભાવ. મંદિરના એક એક ઘંટના સ્વચ્છ રણકાર સાંભળી શકો તેટલી શાંતિ. મંદિરના ગર્ભાગારમાં ઘીના દીવાનું અજવાળું છે, પીળું, નાચતા પડછાયાઓ વાળું. મંદિરના ગૂઢ મંડપમાં અંધારું હતું. એ અંધારામાં આપમેળે જ ફોકસમાં હતું ઘીના દીવાના પ્રકાશમાં લાલ પીળા ફૂલો વચ્ચે ઢંકાયેલું લિંગ અને અંદર જ પૂજા માટે બેઠેલું એક કુમાઉની કુટુંબ. ઉપરની ગળતીની ધારથી શિવલિંગ ઘસાઈ ગયું હતું. રક્ષણ માટે તેના પર ચાંદીનો નક્શીદાર મુકુટ ઓઢાડ્યો હતો. જ્યારે અર્ચન અભિષેક કરવા હોય ત્યારે પૂજારી ચાંદીનો મુકુટ ઊંચો કરે ને ફરી ઢાંકી દે. બહાર ફોટોગ્રાફી સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ લખ્યું હતું ને અંદર પૂજામાં બેઠેલા પરિવારમાંનો એક પુરુષ, પૂજા કરતી તેમની સ્ત્રીઓ, ખોળામાં સૂતું બાળક અને શિવલિંગના ફોટા પાડતો હતો. ભગવાનને સાધવાની વાત નહીં, પૂજારીને સાધો. મંદિરના પ્રાંગણ પાછળ જ વહેતું પહાડી ઝરણું જાણે મંદિરનું પ્રક્ષાલન કરતું હતું. આખા પરિસરમાં ધ્યાન ખેંચતા હતા પ્રાંગણમાં જ ઉગેલા દેવદારૂના અભ્રગામી મહાકાય ઊંચા ઊંચા વૃક્ષો. વૃક્ષની ઊંચાઈ એટલે લગભગ 200 ફૂટ અને તેનો ઘેરાવો 20 ફૂટનો. આટલું મોટું તોતિંગ વૃક્ષ પણ તેની મેસિવનેસ, તેની સ્થૂળતાનો અનુભવ ન થાય. અનુભવ થાય તેના લાલિત્યસભર શાખા વિન્યાસનો અને તેની મહત્તાનો. અને શંકર મહાદેવ સાથે તો આ દેવદારૂનો નિકટનો સંબંધ, તેમનું પ્રીતિપાત્ર વૃક્ષ. આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીએ તેમના દેવદારૂ લલિત નિબંધમાં દેવદારૂનું મહિમાગાન આ રીતે કર્યું છે. આચાર્ય કહે છે, વૃક્ષ શું છે? કોઈ કવિના ચિત્તનો મૂર્તિમાન છંદ છે. ધરતીના આકર્ષણને અભિભૂત કરી લહેરદાર વિતાનોની શૃંખલાને સંભાળતો વિપુલ વ્યોમની તરફ એકાગ્રીભૂત મનોહર છંદ. કેવી શાન છે! ગુરુત્વાકર્ષણના જડવેગને અભિભૂત કરવાની કેવી સ્પર્ધા છે! પ્રાણના આવેગની કેવી ઉલ્લસિત અભિવ્યક્તિ છે! દેવતાઓનું લાડકું વૃક્ષ નથી તો આ શું છે? કેમ મહાદેવે સમાધિ લગાવવા માટે દેવદારૂ દ્રુમ વેદિકા જ પસંદ કરી? તેનામાં કશુંક તો હોવું જોઈએ. આ દેવદારૂએ જ એટલું મન મોહી લીધું કે મંદિર સંકુલના બીજા મંદિરો નિરાતે જોયા જ નહીં. ઊંચી ડોક કરી દેવદારૂ વૃક્ષરાજની નીચે તેમાંથી પ્રકાશના સૂર્યના કિરણોની શલાકાઓ અને દેવદારૂના લલિત હરિત વિન્યાસને જ હું જોતો રહ્યો. પ્રાચીન મંદિરો જોવા તો ઢાંકી સાહેબ કે નરોત્તમ પલાણની આંખ જોઈએ, પણ આ દેવદ્રુમ મંદિર જોવા માટે તો મારી જ આંખ પૂરતી હતી. સામે જ ઝરણાની પેલે પાર કુબેર મંદિર હતું. તેના એકમુખ લિંગના દર્શન કર્યા તો ફરી સામે એ જ દેવદારૂ નજરે પડ્યા. આંખ ફરી ત્યાં સ્થિર થઈ, ફરી બંનેના દર્શન કર્યા. રસ્તામાંથી અબરખના પડમાંથી ધાતુની કાંતિ સાચવી બેઠેલા ચળકતા કાળા રાતા રાખોડી પીળા બદામી પડવાળા ધાત્વિક અબરખ્યા પથ્થરો વીણ્યા. જાગેશ્વરને દેવદારૂને મનોમન પ્રણામ કરી જીપમાં ફરી યાત્રા આરંભી બિનસરના જંગલ તરફ. અગ્નેયજીને બહુ ગમતું આ બિનસર. બિનસરના રસ્તે શોર્ટકટ લેવા ગયા તો ફસાઈ ગયા. વાંકો ચૂકો ધૂળિયો રસ્તો, ડ્રાઈવર ગાંડાની જેમ સ્ટીયરિંગને આમથી તેમ ઘુમાવી જીપ ચલાવતો જાય અને ધૂળના ગોટે ગોટ ઉડાડતો જાય. ધૂળથી ભૂત જેવા દીદાર થઈ ગયા. રસ્તા પર ઠેક ઠેકાણે રસ્તો પાકો બનાવવા માટે કામ ચાલે. નુકીલા અણિયાળા પથ્થરો પાથરેલા, તેના પર અમારી જીપ સખળ ડખળ ડખળ ખખળ ચાલે. કામ કરતા મજૂરો તો જોઈ જ રહે કે આ રસ્તે તે વળી કોણ આવ્યું. ફરી ધૂળિયો રસ્તો, ફરી પથ્થરો ને ડખળ ખખળ. માંડ બિનસર રિઝર્વ ફોરેસ્ટ પહોંચ્યા. રસ્તામાં એક ખીણમાં ખીણભરી પડઘાઓ પણ પાડ્યા. બિનસર આવ્યા અને યાત્રાના કષ્ટનું વળતર મળી ગયું. પાઇનના વૃક્ષો હવે નીચે રહી જતા હતા અને મોટા મોટા લાલ ચટક ગુચ્છાઓવાળા રોડોડેન્ડ્રોનના વૃક્ષોનું જંગલ શરૂ થતું હતું. ચારે તરફ બીજા અનામી લીલા વૃક્ષોની ઘન નિબિડ વનરાજી અને તેમાં ઠેક ઠેકાણે લાલ જ્યોતથી સળગતા રોડોડેન્ડ્રોન. માઇલો દૂર ઉપત્યકામાં દેખાતા સોપાન ખેતરો, ઝાંખું ધુમ્મસ, બપૈયા અને પહાડી પક્ષીઓના અનેક અવાજો, સાંદ્ર વાનસ્પતિક ગંધ અને વૃક્ષવેલીઓની અવનવી સૃષ્ટિ. થોડો જ સમય ત્યાં રહ્યા પણ મેં મારી સમગ્ર ઇન્દ્રિયોથી સારભૂત બિનસરનું વન મારી અંદર ઉતારી લીધું છે. હવે મન પડે ત્યારે ત્યાં ખોવાઈ જવા માટે હું ત્યાં જઈ આવું છું.